જય જીનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 13મા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન વિમલનાથ શુદ્ધ સમ્યક્વાદી વિમલ રત્નત્રય દ્વારા વિમલ એવા મોક્ષ પદને પામેલા હે વિમલજીન, વિમલ ભાવે આપના સ્વરૂપનું ચિંતન કરતા અમારા રત્નત્રય પણ વિમલ થાય છે. તેથી ઇષ્ટરૂપ હે વિમલ દેવ, આપને વિમલ ભાવે નમસ્કાર કરીને આપનું વિમલ ચરિત્ર કહું છું. વિમલનાથ પૂર્વભવ વિદેહમાં રાજા પદ્મસેન. મધ્યલોકમાં મનુષ્ય ક્ષેત્ર અને મોક્ષ પામવાની ભૂમિ 2.5 દ્વીપ છે. એક જંબુદ્વીપ, એક ઘાતુકીખંડ દ્વીપ અને અડધો પુષ્કર દ્વીપ. તેમાંથી બીજા દ્વીપના પશ્ચિમ ભાગમાં વિદેહ ક્ષેત્રની સીતોદા નદીના કિનારે રમ્યક નામનો સુંદર દેશ છે. આપણા ચરિત્રનાયક ભગવાન વિમલનાથ પૂર્વભવમાં રમ્યક નગરીના રાજા હતા. પદ્મસેન એમનું નામ. તે સુંદર નગરીમાં એક દિવસ સર્વગુપ્ત નામના કેવડી ભગવાન પધાર્યા. રાજ્યનું ઉદ્યાન એકદમ ફળ ફૂલથી ખીલી ઉઠ્યું. ચારે તરફ શીતળતા ને શાંતિ છવાઈ ગઈ. રાજા પદ્મસેન ભક્તિપૂર્વક કેવડી પ્રભુની વંદના કરવા ગયા. તેમનો ધર્મોપદેશ સાંભળ્યો, સંસારના દુઃખો સાંભળીને તેમનું ચિત્ત ભવથી ભયભીત થયું અને હવે આ ભવચક્રનો અંત ક્યારે આવે એમ તે ચિંતવતા હતા. એવામાં ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ પદ્મસેન રાજા નિકટ ભવ્ય છે અને હવે આ સંસારમાં તેને માત્ર 2 ભવ બાકી છે. એક ભવ પછી તે તીર્થંકર થશે ને તે જ ભવે મોક્ષ જશે. સર્વજ્ઞ પરમાત્માના શ્રીમુખથી પોતાના ભવિષ્યની આવી મહાન મંગળ વાત સાંભળતા જ રાજા પદ્મસેનના આનંદનો તો પાર ન રહ્યો. આહા, પોતાના મોક્ષની વાત સાંભળતા ભવ્યને જે પ્રસન્નતા થાય તેની તો શી વાત. 2 ભવ પછી મોક્ષ, અને તે પણ તીર્થંકર થઈને, પછી તે મહાત્માને હર્ષ કેમ ન થાય. આહાહા, જાણે અત્યારે જ હું તીર્થંકર હોઉં એવો મહાન ઉત્સવ તેમણે ઉજવ્યો. લાખો પ્રજાજનોએ પણ પોતાના મહારાજાને ભાવિ તીર્થંકર રૂપે દેખીને અપાર હર્ષથી તે ઉત્સવમાં ભાગ લીધો. આહાહા, અમે એક ભાવિ તીર્થંકરની સાથે રહીએ છીએ એવા ઉત્તમ ભાવ વડે દ્રવ્ય તીર્થંકર રૂપે તેમના દર્શન કરતા ઘણાય જીવોની ધર્મભાવના પુષ્ટ થઈ. ખરેખર રમ્યક નગરીના પ્રજાજનોનું એ ગૌરવ હતું કે એક જ ભાવ પછી તીર્થંકર થનારા મહાત્માની છત્રછાયામાં તેઓ વસતા હતા. અને ગુજરાતીમાં આ પવિત્ર પુરાણ લખનાર હરિને પણ એવું જ મહાન પુણ્ય ગૌરવ પ્રાપ્ત થયું છે કે 3 જ ભવ પછી તીર્થંકર ગણધરો થનારા મહાત્માઓના સહવાસમાં રહીને આત્મસાધના સહિત આ પુરાણ લખાય છે. ભવચક્રથી અતિ ભયભીત અને મોક્ષને માટે પરમ ઉત્સુક એવા તે રાજા પદ્મસેને સર્વગુપ્ત કેવડીની સમીપમાં જીન દીક્ષા લીધી. 12 અંગનું જ્ઞાન કર્યું તથા દર્શન વિશુદ્ધિ વગેરે 16 ભાવના ભાવી તેમને તીર્થંકર પ્રકૃતિ સહિત ઉત્તમ પુણ્ય કર્મનો સંચય થયો. જો કે જીવને કર્મનો સંચય થાય તે સારું નથી, પરંતુ આરાધક ભાવ સહિત વર્તતા તે જીવને જે પુણ્ય કર્મનો સંચય થયો તે એવો હતો કે જે ઉદયકાળે આત્મસાધનામાં વિઘ્નરૂપ ન થાય. અને વળી તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો નિયમથી કેવળ જ્ઞાન સાથે અવિનાભાવી છે, એટલે તીર્થંકર પ્રકૃતિનું આગમન તો કેવળ જ્ઞાનની દૂતી સમાન છે. તે આવીને કહે છે કે હવે શીઘ્ર કેવળ જ્ઞાન મહારાજા પધારી રહ્યા છે. આ રીતે જેમણે કેવળ જ્ઞાનને નજીક બોલાવી લીધું છે એવા તે પદ્મ મુનિરાજ 4 આરાધના સહિત સમાધિ મરણ કરીને સહસ્ત્રાર નામના દેવલોકમાં ઇન્દ્ર થયા. દેવલોકની વિભૂતિઓ જોતા અરે આ બધું શું છે એમ આશ્ચર્ય થયું અને અવધિ જ્ઞાનથી તેણે જાણ્યું કે પૂર્વે મેં ધર્મની ઉપાસના કરી તેની સાથેના પુણ્યનું આ ફળ છે. આમ જાણવાથી તેમનું ચિત્ત ધર્મમાં તત્પર થયું ને ભક્તિપૂર્વક જિન પૂજા વગેરે કરવા લાગ્યા. જોકે તેમને અનેક દેવાંગનાઓ હતી, પણ તે કામ વાસના એટલી મંદ હતી કે તે દેવાંગનાઓને માત્ર દેખીને તેમનું ચિત્ત શાંત થઈ જતું હતું અને દેવાંગનાઓનું ચિત્ત પણ તેમનું અદ્ભુત રૂપ દેખીને તૃપ્ત થઈ જતું હતું. આ રીતે કામ ભોગ ન હોવા છતાં નીચેના દેવો કરતાં તેઓ વધુ સુખી હતા. તે સિદ્ધ કરે છે કે જીવને ઇન્દ્રિય વિષયોથી સુખ નથી, પણ તે વિષયોની નિવૃત્તિથી સુખ છે. સુખરૂપે જીવ પોતે પોતાના ભાવથી જ પરિણમે છે, કેમ કે સુખ તે જીવનો જ સ્વભાવ છે. દેહમાં કોઈ સુખ નથી ને દેહ કાંઈ સુખરૂપ થતો નથી. આવું ભેદ જ્ઞાન તે મહાત્માને દેવ પર્યાયમાં પણ નિરંતર વધતું હતું. તેથી દેવલોકના દિવ્ય વૈભવો વચ્ચે પણ તેમની ચેતના અલિપ્ત રહીને મોક્ષ તરફ ગમન કરી રહી હતી. આ રીતે દેવલોકમાં અસંખ્ય વર્ષ વીત્યા બાદ જ્યારે તેમનું આયુ 6 માસ બાકી રહ્યું, ત્યારે ભરત ક્ષેત્રમાં 13મા તીર્થંકરના અવતારની પૂર્વ તૈયારી થવા લાગી. ભગવાન વિમલનાથ પંચકલ્યાણક, આ છે ભરત ક્ષેત્રની કંપીલા નગરી. કૃતવર્માં તે નગરીના મહારાજા, તેઓ ભગવાન ઋષભદેવના વંશજ છે. તેમની મહારાણીનું નામ જયશ્યામા. તે જ તેરમા તીર્થંકરના માતા પિતા. વૈશાખ વદ 10થી 6 માસ પહેલા કુબેરે રત્નવૃષ્ટિ શરૂ કરી ને તે નગરીનું અને માતા પિતાનું સન્માન કર્યું. નગરજનો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે, આપણી નગરીમાં રોજ રોજ આ રત્નવૃષ્ટિ છે ની? જરૂર કંઈક અદ્ભુત બનાવ બની રહ્યો છે. લાખો કરોડો વર્ષોથી મિથ્યા જ્ઞાનમાં બળી રહેલી ભરત ક્ષેત્રની જનતાને નિર્મળ જ્ઞાનની વૃષ્ટિ વડે શાંતિ પમાડનારા પ્રભુના આગમનની હવે તૈયારી થઈ રહી છે. અધર્મમાં ડૂબેલા જનતાનો ઉદ્ધાર કરવા એક મહાત્મા તીર્થંકર પરમાત્મા તરીકે અવતરી રહ્યા છે. 24 અવતારમાંથી આ 13મા તીર્થંકરનો અવતાર છે. 6 માસ બાદ વૈશાખ વદ 10મે તે રાજા પદ્મનો જીવ દેવલોકમાંથી ઇન્દ્ર પર્યાય છોડીને તીર્થંકર થવા માટેની મનુષ્ય પર્યાયમાં અવતર્યો. તે જ વખતે મહારાણી જયશ્યામાએ અતિ ઉત્તમ હાથી, બળદ, સિંહ, લક્ષ્મીદેવી, માળા, ચંદ્ર, સૂર્ય, મીન, કુંભ, સરોવર, સમુદ્ર, સિંહાસન, દેવવિમાન, નાગભવન, રત્નરાશિ તથા નિર્ધુમ અગ્નિ એ 16 મંગળ સ્વપ્નો દેખ્યા. દેવોએ આવીને પ્રભુના ગર્ભકલ્યાણકનો ઉત્સવ ઉજવ્યો ને માતા પિતાની સ્તુતિ કરતા કહ્યું, અહો, આપના આંગણે 13મા તીર્થંકરનું આગમન થયું છે. હે માતા, આપના ઉદરમાં એક તીર્થંકરનો આત્મા બિરાજે છે, તેથી આપ જગત માતા છો. હે પિતા, આપ જગત પૂજ્ય છો, આપ પણ નિયમથી મોક્ષ ગામી છો. આહા, તીર્થંકર જેને ત્યાં અવતાર લે તેની ઇન્દ્રો પણ સ્તુતિ કરે એમાં શું આશ્ચર્ય છે. ગર્ભવૃદ્ધિ થવા છતાં મહાદેવી જયશ્યામાને ન તો ઉદર વૃદ્ધિ થઈ કે ન રૂપમાં કોઈ હાનિ થઈ, ઉલટું તેમની શોભામાં વૃદ્ધિ થતી ગઈ. આ રીતે કપિલા નગરીમાં હોનહાર તીર્થંકરનું ગર્ભાગમન જાણીને માતા પિતા અને પ્રજાજનો તે તીર્થંકરનું દિવ્ય મુખ જોવા અધીરા બન્યા. 9 માસ સુધી સર્વત્ર તેમના જ મહિમાની ચર્ચા થતી હતી કે આહા, આપણી નગરીમાં તીર્થંકર અવતરશે તે કેવા અદ્ભુત હશે, તેમને દેખીને આપણે ધન્ય બનશું. આપણા જીવનમાં એક તીર્થંકરને નજરે જોવાનું પરમ સૌભાગ્ય આપણને મળશે. તીર્થંકર આત્માના સંસર્ગથી માતા જયશ્યામા અતિ પ્રસન્ન રહેતા હતા. તેમના અંતરમાં કોઈ અચિંત્ય પરિવર્તન થઈ રહ્યું હતું. તેમની જ્ઞાનકળા એકદમ ખીલવા લાગી હતી. પરિણામ વધુ ને વધુ ઉજ્જવળ થતા હતા. મિથ્યા ભાવો દૂર થઈને સમ્યક વિમલ ભાવો જાગતા હતા. ભવનવાસી 56 દિકકુમારી દેવીઓ તે માતાની સેવા કરતી હતી. માત્ર માતાની નહીં, દિવ્ય વિક્રિયા વડે ગર્ભસ્થ તીર્થંકરની પણ તે સેવા કરતી હતી. જગતના લોકો તો તે તીર્થંકરને હજી 9 માસ પછી દેખશે, પરંતુ તે કુમારી દેવીઓને તો અત્યારથી માતાના પેટમાં રહેલા તીર્થંકરની સેવા કરવાનું સૌભાગ્ય મળતું હતું. તેથી તેમની સ્ત્રી પર્યાય પણ ધન્ય થઈ ને સ્ત્રી વેદ છેદીને ભવિષ્યમાં મોક્ષ પામવાનું નક્કી થઈ ગયું. વાહ, દેખો તીર્થંકરના સાનિધ્યનો અચિંત્ય પ્રતાપ. તે દેવીઓ કોઈક વાર તાત્વિક પ્રશ્નોત્તર વડે માતાજી સાથે વિનોદ કરતી. એક દેવીએ પૂછ્યું, હે માતા, સેવા કોની કરવી? માતા કહે, મારા પુત્રની, એટલે કે તીર્થંકરની. હે માતા, ગ્રહણ કોનું કરવું? જીનદેવના વચનનું ગ્રહણ કરો. હે માતા, સૌથી પહેલા કયું કામ કરવું? તો કહે, આત્માનું જ્ઞાન, આત્માનું કલ્યાણ, રત્નત્રયની ઉપાસના કરવી. હે માતા, કોનો નાશ કરવો? ભવભ્રમણના કારણ એવા મિથ્યાત્વનો ને કષાયોનો નાશ કરવો જોઈએ. તો હે માતા, પવિત્ર કોણ છે? જેના હૃદયમાં અરિહંત દેવ અને શુદ્ધાત્મા વસે છે તે પવિત્ર છે. હે માતા, મલિન કોણ છે? જેને કષાયો વડે જેનું ચિત્ત મેલું છે તે મલિન છે. હે માતા, ગરીબ કોણ છે? પોતાના પરમાત્મા વૈભવને જે નથી જાણતો ને બીજા પાસે સુખની ભીખ માંગે છે તે જીવ ગરીબ છે. હે માતા, ધનવાન સંતોષી કોણ છે? જેની પાસે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મવૈભવ છે તે જ ધનવાન છે. હે માતા, વિષ જેવું શું છે? વિષય ભોગો વિષ જેવા છે. હે માતા, તો અમૃત જેવું શું છે? વિતરાગતા તે જ અમૃત છે. હે માતા, તમારું ચિત્ત સદા પ્રસન્ન કેમ રહે છે? તો કહે છે કે કેમ કે મારા હૃદયમાં તીર્થંકર પ્રભુ બિરાજે છે તેથી. આમ અવનવા 1008 પ્રશ્નો વડે દેવીઓ માતાને આનંદ પમાડતી હતી ને માતા પણ અદ્ભુત ઉત્તર આપીને તે દેવીઓને હર્ષિત કરતી હતી. આવા પ્રશ્નોત્તર વડે તેઓ તીર્થંકર મહિમાને પ્રસિદ્ધ કરતા હતા તથા તત્વજ્ઞાનનું ઘોલન કરતા હતા. માસુદ ચોથના દિવસે મહારાણી જયશ્યામાએ ત્રિલોક પૂજ્ય અને ત્રણ જ્ઞાનધારી એવા તીર્થંકરને જન્મ દીધો. પ્રભુના દેહની દિવ્યતાથી પૃથ્વી ચમકી ઉઠી, સર્વત્ર અજવાળા થયા. ત્રણ લોકમાં આનંદકારી ચમત્કાર સર્જાઈ ગયો. દેવો પણ હર્ષથી ડોલી ઉઠ્યા ને કંપીલા નગરીમાં આવીને તીર્થંકરનો જન્મનો કોઈ કલ્પનાતીત ઉત્સવ ઉજવ્યો. બાલ તીર્થંકર પ્રભુને બિરાજમાન કરવા માટે એક દેવે પોતે ઐરાવત હાથીનું અદ્ભુત રૂપ ધારણ કર્યું, જેની 100 સુંઢમાં સરોવર વચ્ચે કમળ ખીલ્યા હતા ને તેની દરેક પાંદડી પર દેવીઓ નૃત્ય કરતી હતી. આશ્ચર્યકારી હતું એ દૈવી દ્રશ્ય. આવા ઐરાવત હાથી ઉપર પ્રભુને બિરાજમાન કરીને મેરુ ઉપર લઈ ગયા. ત્યાં ઇન્દ્રોએ 1000 હાથે પ્રભુનો જન્માભિષેક કર્યો. તે આનંદ પ્રસંગે ઇન્દ્ર ઇન્દ્રાણી પણ એકબીજાના હાથ પકડીને નાચી ઉઠ્યા. ઇન્દ્રે એ 13મા તીર્થંકરનું વિમલવાહન નામ આપ્યું. બાલ તીર્થંકરના દેહમાં અનેક મંગલ ચિહ્નો હતા. ચરણોમાં સુવર એટલે કે ભૂંડનું શુભ ચિહ્ન હતું. જન્માભિષેક પછી સ્તુતિ કરતા ઇન્દ્રે કહ્યું, હે દેવ, આપના મહિમાની તો શી વાત. આ આકાશનો કાગળ બનાવવું, મેરુ પર્વતને કલમ બનાવવું ને સ્વયંભૂ રમણ સમુદ્રને શાહી બનાવવું તો પણ આપના ગુણ મહિમાનું આલેખન થઈ શકે એમ નથી. સ્વાનુભવ જ્ઞાન વડે આપનો અગાધ મહિમા જાણી શકાય છે. હે દેવ, આપના અવતાર પૂર્વે ભગવાન વાસુપૂજ્યના શાસનના અંત ભાગમાં લગભગ 1 પલ્ય સુધી ભરત ક્ષેત્રમાં ધર્મનો જે વિચ્છેદ હતો તે આપનો જન્મ થતાં જ દૂર થયો ને પરમ કલ્યાણકારી જૈન ધર્મનો સૂર્ય પુનઃ 16 કળાએ ઝગમગી ઉઠ્યો. પોતાની નગરીમાં તીર્થંકરના જન્મનો આવો મહોત્સવ દેખીને કંપીલા નગરીના પ્રજાજનોએ હર્ષાનંદનો કોઈ પાર ન હતો. અદ્ભુત તીર્થંકર મહિમા દેખીને કેટલાય જીવો તો ચૈતન્ય મહિમાના ચિંતન વડે તે જ દિવસે સમ્યક દર્શન પામી ગયા. ભગવાન વિમલનાથનું આયુષ્ય 60 લાખ વર્ષ હતું. બાલ્યકાળમાં પણ તેમની કળાઓ અદ્ભુત હતી. દેવો પણ બાળક જેવા બનીને તેમની સાથે રમવા આવતા. રમત વખતે તે મહાત્મા અનુભૂતિ સંપન્ન હતા. સમ્યક્ત્વનો શણગાર તો પૂર્વજન્મથી જ સાથે લાવ્યા હતા. અદ્ભુત હતું એ અંતરાત્માનું જીવન. ખરેખર તે હાલતા ચાલતા નાનકડા પરમાત્મા જ હતા. તેમને કોઈ પાસે વિદ્યા ભણવા માટે જવું ન પડતું. પોતે જ સ્વયં બુદ્ધ જગતગુરુ હતા. યુવાન વયમાં અનેક રાજકુમારીઓના તેમની સાથે લગ્ન થયા અને 15 લાખ વર્ષે કંપીલા નગરીમાં વિમલકુમારનો રાજ્યાભિષેક થયો. આમ તો જન્મ વખતે જ લોકમાં શ્રેષ્ઠ એવા મેરુ ઉપર તેમને સ્નાન કરાવીને ઇન્દ્રે 3 લોકના રાજ્ય પર તેમનો અભિષેક કર્યો હતો. આહા, તે જ ભવમાં ત્રિલોકપતિ તીર્થંકર થનારા મહાત્મા જે નગરીના મહારાજા હોય તે નગરીના લોકોના સુખ સૌભાગ્યની તો શી વાત કરવી. વધતા જતા વિશુદ્ધ પરિણામથી થોડા જ વખતમાં જેમને અનંત મોક્ષ સુખ મળવાનું છે તેમને રાજસુખની તો શી ગણતરી. અનેક વાર ઇન્દ્ર પણ તેમની સાથે ગોષ્ઠી કરવા આવતા ને તીર્થંકરના સંપર્કથી ઇન્દ્રપુરી કરતાંય વધારે આનંદ પામતા. એ રીતે રાજ્ય અવસ્થામાં 30 લાખ વર્ષ વીત્યા. મહાસુદ ચોથ. કંપીલા નગરીના મહારાજા વિમલનાથ આજે પોતાના જન્મ દિવસે સવારમાં વન ક્રીડા માટે ગયા હતા. એક તળાવ કિનારે અતિશય રમ્ય શાંત વાતાવરણ હતું. રંગીન પ્રભાત ખીલવાની તૈયારી હતી. જાણે કે બાલપ્રભુના દર્શનથી રંગબેરંગી શણગાર સજીને આકાશ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યું હતું અને તળાવમાં ખીલેલા પુષ્પોની પાખડી પર સ્ફટિકના મોતી જેવા ઝાકળબિંદુઓ સપ્તરંગી ચમકથી ઝગઝગી રહ્યા હતા. જાણે કે પ્રભુના દર્શન પામીને તે ફૂલો ખૂબ હસી રહ્યા હોય ને પ્રભુના જન્મદિવસની ખુશાલી મનાવતા હોય. એ દ્રશ્ય વિમલ મહારાજાના ચિત્તમાં પ્રસન્નતા ઉપજાવી રહ્યું હતું. આકાશમાં સૂર્યોદય થઈ રહ્યો હતો. થોડી વારમાં રંગબેરંગી ઉષાને બદલે આકાશે લાલ રંગ ધારણ કર્યો અને થોડી જ વાર પછી મહારાજાએ ફરી તળાવમાં જોયું તો ત્યાંના સાચા મોતી જેવા તે રંગબેરંગી ઝાકળબિંદુઓ ઓગળીને વિલીન થઈ ગયા હતા ને તે ફૂલોની શોભા અદૃશ્ય થઈ ગઈ હતી. અરે, આવી ક્ષણભંગુરતા જોતા જ વિમલ મહારાજાનું ચિત્ત જાણે વીજળીનો આંચકો લાગે તેમ વૈરાગ્યથી જળઝડી ઉઠ્યો. એ જ વખતે એમને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન પણ થયું. સંસારનું અસાર સ્વરૂપ તેઓ વિચારવા લાગ્યા. અરે, આ પુણ્યના ઠાંઠ પણ ઝાકળ બિંદુ જેવા ક્ષણભંગુર છે. જેમ ઝાકળના બિંદુ ઉપર મહેલ બાંધી શકાતા નથી તેમ પુણ્ય વૈભવ વડે કોઈ આત્માની શાંતિ સાધી શકાતી નથી. મારે તો આ ભવમાં પરમાત્મા થઈને મોક્ષ જવાનું છે. 45 લાખ વર્ષો તો આ રાજપાટમાં જ વીતી ગયા. હવે આવા મોહમાં રહેવું મને શોભતું નથી. જો કે મને 3 જ્ઞાન છે પણ તે તો મર્યાદિત જાણનારા છે. એવા અધૂરા જ્ઞાનથી ભવનો અંત કેમ આવે? વળી સમ્યક્ત્વ હોવા છતાં હજી ચારિત્ર ઘણું કમ છે. મારે હજી પ્રત્યાખ્યાના વરણ કષાયો તથા સંજલન કષાયોના જીતવાના છે ને ચારિત્રની વિતરાગ દશા પ્રગટ કરવાની છે. હજી મને પ્રમાદ અને પરિગ્રહો પણ છે. પુણ્યકર્મોના ભોગવટાથી કર્મોનો આશરો પણ થાય છે. નિર્જરા હજી અલ્પ છે. જ્યાં સુધી કષાયોનો ને પુણ્યકર્મનો પણ અંત નહીં કરું ત્યાં સુધી મને મોક્ષ સુખ નહીં મળે. તેથી મોક્ષને માટે મારે શીઘ્ર ઉદ્યમી થવું જોઈએ. તીર્થંકર મહારાજા વિમલનાથ વૈરાગ્યથી દીક્ષા ભાવના ભાવી રહ્યા છે. આ સંસારમાં દરેક જીવ પોતપોતાના ભાવોનું જ ફળ ભોગવે છે. રાગ દ્વેષ વડે જીવ સંસારમાં દુઃખ પામે છે ને વિતરાગતા વડે મોક્ષ સુખને પામે છે. ગમે તેવા ઇન્દ્રિય વિષયો હોય તો પણ તેના સેવનમાં સુખ તો મળતું નથી, માત્ર પાપ બંધાય છે. મારા આ ઇક્ષુ વંશમાં મારા પૂર્વે કેટલાય રાજા મહારાજા ચક્રવર્તી થઈ ગયા. ક્યાં ગયું તેમનું રાજ્ય? મારા તે પૂર્વજો તો તે રાજ્ય સંપદાનો ત્યાગ કરીને મોક્ષમાં ચાલ્યા ગયા. હું પણ તેમનું માર્ગે જઈશ, તેમના માર્ગે જઈશ. ભગવાન ઋષભદેવે જે માર્ગ પરંપરા શરૂ કરી છે તે જ પરંપરાને હું અનુસરીશ. આજે હું આ ભવતન ભોગોનો મોહ છોડીને વિતરાગી રત્નત્રયને ધારણ કરીશ ને આત્મધ્યાન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરીશ. આજે મારા જન્મ દિવસે હવે પુનઃ જન્મનો અભાવ કરવા માટે હું મુનિ થઈશ ને મોક્ષને સાધીશ. આ રીતે મહારાજા વિમલનાથે દીક્ષાનો નિશ્ચય કર્યો કે તરત પાંચમા બ્રહ્મ સ્વર્ગેથી સારસ્વત વગેરે લોકાંતિક દેવો કંપિલા નગરીમાં આવ્યા ને વિનયપૂર્વક શાંત રસ તરબોળ વચનોથી પ્રભુના વૈરાગ્યની અનુમોદના કરવા લાગ્યા. હે દેવ, આપના વિચાર શ્રેષ્ઠ છે. દીક્ષા માટેની આપની વૈરાગ્ય ભાવના જગતને માટે પણ કલ્યાણકારી છે. જેમ ચંદન વૃક્ષના સહવાસથી બીજા વૃક્ષો પણ સુગંધી બની જાય છે, તેમ હે પરમ વિતરાગી દેવ, આપના સહવાસથી બીજા જીવો પણ મોક્ષ માર્ગને પામી જશે. પ્રભો, લાખો વર્ષોથી ભરતના જીવો મુક્તિ માર્ગને માટે ઝંખી રહ્યા છે. આપની દીક્ષા વડે તેમની ઝંખના શીઘ્ર પૂર્ણ થશે. આમ કહીને દેવ પંડિતો એવા તે લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. એ જ વખતે ઇન્દ્રાદિ દેવો દેવદત્તા નામની પાલખી લઈને દીક્ષા કલ્યાણક માટે આવી પહોંચ્યા. પ્રભુ સર્વત્ર સંભાવ ધારણ કરીને પાલખીમાં આરૂઢ થવા ચાલ્યા. તે વખતે ઇન્દ્ર મહારાજાએ હાથ વડે પ્રભુને ટેકો આપ્યો. પ્રભુને તો ટેકાની ક્યાં જરૂર હતી, પણ તે બહાને તેમણે પ્રભુનો સ્પર્શ કરી લીધો ને પોતાની ભક્તિ વ્યક્ત કરી. ભક્તિના બહાને તેણે પ્રભુના હાથમાં પોતાનો હાથ સોંપી દીધો ને પ્રભુના સીધા સ્પર્શ વડે પોતાનું એકાવતારીપણું પાકું કરી લીધું. આવું સૌભાગ્ય તો ઇન્દ્ર જેવાને જ મળે છે. હા, તેની ઇન્દ્રાણીને જન્માભિષેક વખતે પ્રભુને ગોદીમાં તેડવાનું સૌભાગ્ય મળ્યું હતું ને તેથી પ્રભુના સ્પર્શે ન્યાલ થઈ ને તે મોક્ષની અધિકારી બની ગઈ હતી. પારસના સ્પર્શે લોઢાને તો માત્ર સુવર્ણતા થાય છે, ત્યારે પરમાત્માના સ્પર્શે તો આત્માને પરમાત્મા પણું જ થઈ જાય છે. વાહ! સહેતુક નામના દીક્ષાવનમાં જઈને મહારાજા વિમલનાથે અંતર્બાહ્ય સમસ્ત પરિગ્રહો છોડ્યા. દૈવી વસ્ત્રાભૂષણ ધારણ કરનારા તે મહાત્મા વસ્ત્રાભૂષણ વગર સર્વથા અપરિગ્રહી દિગંબર દશામાં શોભી ઉઠ્યા. દૈવી વસ્ત્ર વગર જ તેઓ વધુ શોભતા હતા. દેવો, મનુષ્યો તેમજ તિર્યંચો પણ ભગવાનનું આ વિતરાગી રૂપ જોઈને મુગ્ધ બન્યા. તેમને પણ પરિગ્રહો નિરસ લાગ્યા. કેટલાય ભવ્ય મુમુક્ષુઓએ તે જ વખતે પરિગ્રહ છોડીને પ્રભુની સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. બીજા કેટલાય શ્રાવક વ્રત લીધા ને ઘણા જીવોએ આત્માના સુખની શ્રદ્ધા વડે સમ્યક દર્શન પ્રગટ કર્યું. ઘણો જ મંગળકારી હતો પ્રભુના વૈરાગ્યનો એ પ્રસંગ. વિમલ પ્રભુએ ઓમ સિદ્ધે ભ્યો નમઃ એવા ઉચ્ચાર સહિત સિદ્ધોને નમસ્કાર કર્યા ને પોતાના સિદ્ધ સ્વરૂપમાં ચિત્તને જોડ્યું. તરત શુદ્ધાત્મ ધ્યાનરૂપ શુદ્ધ ઉપયોગ થયો. તે જ વખતે મનપર્ય જ્ઞાન પણ પ્રગટ્યું. પ્રભુનો આત્મા રત્નત્રય રૂપ થઈને મોક્ષ માર્ગમાં વિહરવા લાગ્યા. દીક્ષા પછી કેવળ જ્ઞાન થતા સુધી તેમણે મૌન ધારણ કર્યું. દીક્ષા પછી બે દિવસ બાદ વિમલ મુનિરાજ નંદનનગરમાં પધાર્યા. ત્યારે જય રાજાએ તેમને ભક્તિપૂર્વક પાળણું કરાવ્યું. આહા, તીર્થંકર મુનિના હાથમાં આહાર દેતી વખતે તેના ચિત્તમાં પરમાત્મા પદની પ્રાપ્તિ જેવો મહાન હર્ષ થયો અને તીર્થંકર સાથેના આવા નિકટ સંબંધને લીધે તે ભવ્યાત્મા તે જ ભવે મોક્ષ ગામી થયા. 3 વર્ષ બાદ જ્યારે પ્રભુ વિમલનાથ ને કેવળનાં થયું ત્યારે જ તે જયરાજાએ પ્રભુ ચરણોમાં દીક્ષા લીધી ને કર્મોનો ક્ષય કરીને મોક્ષ પદની પ્રાપ્તિ કરી. ભગવાન વિમલનાથે મુનિ દશામાં 3 વર્ષ વિહાર કર્યો. મુનિ દશામાં જો કે તેઓ મૌન હતા તો પણ તેમની પરમ શાંત ધ્યાન મુદ્રાના દર્શનથી કેટલાય જીવો ધર્મનું સ્વરૂપ સમજી જતા હતા. કશાય વગરની શાંતિ કેવી હોય તે પ્રભુની મુદ્રામાં જીવંત દેખાતી હતી ને વિભાવોથી ચૈતન્ય ભાવોનું ભેદ જ્ઞાન થઈ જતું હતું. એ રીતે 3 વર્ષ મુનિ દશામાં છદ્મસ્તપણે વિહાર કરીને બરાબર દીક્ષાના દિવસે તેઓ પુનઃ કંપીલા નગરીના દીક્ષાવનમાં આવ્યા ને ત્યાં 2 દિવસો ધ્યાન યોગ ધારણ કર્યો. ભગવાનનું માત્ર નામ જ વિમલ ન હતું, તેમના ભાવો પણ વિમલ હતા. શુદ્ધ ઉપયોગની ધારા વડે તેમનો મોહમલ ધોવાઈ ગયો હતો. એ રીતે પરિણામની વિશુદ્ધ શ્રેણી વડે મોહનો સર્વતા નાશ કરીને પ્રભુએ માહ સુદ છઠને દિવસે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તેઓ સર્વજ્ઞ પરમાત્મા અરિહંત થયા. તે જ વખતે તીર્થંકર પ્રકૃતિનો ઉદય શરૂ થયો. ઇન્દ્રો ભક્તિથી દોડી આવ્યા ને કેવળ જ્ઞાની પ્રભુની પૂજા કરી દિવ્ય સમવસરણની રચના થઈ. પ્રભુના ઉપદેશથી ઘણા જીવો ધર્મ પામ્યા ને ભરત ક્ષેત્ર ફરીને વિદેહ ક્ષેત્ર જેવું ધર્મ ક્ષેત્ર બની ગયું. પ્રભુ વિમલના તીર્થંકરે ગુજરાત સૌરાષ્ટ્ર અંગબંગ વગેરે ઘણા દેશોમાં વિહાર કર્યા. વિમલના તીર્થંકરની ધર્મસભામાં મેરુ મંદિર વગેરે 55 ગણધરો હતા. ઉપર નિરાલંબી આકાશમાં 5000 ધનુષ ઊંચે તીર્થંકરની સમકક્ષાએ 5500 કેવડી ભગવંતો બિરાજતા હતા. તે ઉપરાંત 1100 શ્રુત કેવડી, 36530 શિક્ષક મુનિઓ, 4800 અવધિજ્ઞાની મુનિઓ, 5500 મનઃપર્યજ્ઞાની, 9000 વિક્રિયા રુદ્ધિધારી, 3600 વાદ વિદ્યામાં કુશળ મુનિવરો હતા, 1,03,000 આરિકા, 2,00,000 શ્રાવકો ને 4,00,000 શ્રાવિકાઓ હતા. દેવ દેવીઓનો તો પાર ન હતો. સિંહ, વાઘ, હાથી, હરણ વગેરે તિર્યંચોના તો ટોળા પણ ધર્મ સાંભળવા આવતા ને આત્મજ્ઞાન પામતા. વિમલનાથ ભગવાન તીર્થંકરપણે 15,00,000 વર્ષ સુધી ભરત ભૂમિમાં વિચર્યા ને ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. મથુરાના રાજકુમારો મેરુ ને મંદર ગણધરો. એકવાર પ્રભુ વિમલનાથ ઉત્તર મથુરા નગરીમાં પધાર્યા ત્યારે રાજા અનંતવીર્ય ત્યાં રાજ્ય કરતા હતા. તેમને મેરુ અને મંદર નામના 2 ઉત્તમ પુત્રો હતા. બંને રાજકુમારો ચરમ શરીરી, મહાબુદ્ધિવાન, ધર્મના રસિક અને એકબીજા ઉપર ખૂબ જ સ્નેહ રાખતા હતા. મથુરાપુરીમાં ભગવાન વિમલનાથના દર્શનથી બંને ભાઈઓનો પરમ હર્ષ થયો. ખરેખર તેમને કોઈ અચિંત્ય નિધાન મળ્યા. જાણે કે ભગવાન તેમને મોક્ષમાં તેડી જવા માટે જ આવ્યા હોય. તેઓ વારંવાર ભગવાનના સમોસરણમાં જઈને ઉપદેશ સાંભળતા ને આત્મધ્યાન કરતા. પ્રભુની વાણીમાં શ્રાવક ધર્મ તેમજ મુનિધર્મનો ઉપદેશ સાંભળીને બંને ભાઈઓએ પોતાના પરિણામ ખૂબ જ વિશુદ્ધ કર્યા. મેરુ અને મંદર તેમ બંને ભાઈઓ આ ભાવમાં જ મોક્ષ ગામી છો એમ ભગવાનની વાણીમાં સાંભળતા જ તે બંનેના આનંદનો પાર ન રહ્યો. આહા, પોતાના મોક્ષની વાર્તા કરતા વિશેષ આનંદ મુમુક્ષુને બીજી તો કઈ વાતમાં હોય. પ્રભુની વાણી સાંભળતા તે બંને રાજકુમારોને પોતાના અનેક પૂર્વભવોનું પણ જ્ઞાન થયું. પછી વૈરાગ્ય પામી વિમલનાથ પ્રભુની સમીપમાં જ જીન દીક્ષા લઈને મેરુ અને મંદર તે બંને મુનિવરો પ્રભુના ગણધર બન્યા. મેરુ ગણધરનો જીવ પૂર્વભવમાં લાંતવ સ્વર્ગમાં આદિત્ય આદિત્યાભ નામનો મોટો દેવ હતો. ત્યાર પહેલા તે વિદેહ ક્ષેત્રમાં વિતભાઈ નામનો બલભદ્ર હતો. ત્યારે તેનો ભાઈ વિભીષણ એટલે કે મંદર ગંધર્વનો જીવ વાસુદેવ હતો ને બીજી નરકે ગયો હતો. તેને આદિત્યદેવે એટલે કે મેરુ ગણધરના જીવે નરકમાં જઈને પ્રતિબોધ્યો હતો. એ જ બંને બલદેવ વાસુદેવ ભાઈઓ અંતિમ અવતારમાં મેરુ અને મંદર નામના ભાઈઓ થયા ને વિમલના તીર્થંકરના ગણધરો થઈને મોક્ષ પામ્યા. ભગવાન વિમલનાથ જ્યારે સૌરાષ્ટ્રમાં પધાર્યા ત્યારે દ્વારામતી નગરીમાં ત્રણ ખંડના અધિપતિ ધર્મ, બલભદ્ર તથા સ્વયંભુ નારાયણે તેમની વંદના કરી હતી. તેમની કથા હવે વાંચશો. એ રીતે લાખો વર્ષો સુધી કરોડો જીવોને પ્રતિબોધીને ભગવાન વિમલનાથને જ્યારે એક માસ સંસાર અવશેષ રહ્યો ત્યારે તેઓ સમેત શિખરની સુવીર ટુક ઉપર પધાર્યા. તેમનો વિહાર અને વાણી બંધ થયા. જેઠ વદ આઠમના પ્રાતઃ કાળે અતિશીઘ્ર એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં સમુદ્ઘાત કરીને તે તીર્થંકર સર્વજ્ઞ પ્રભુ એક સમયને માટે સર્વલોક વ્યાપી થયા ને ત્રણ અઘાતી કર્મોની સ્થિતિ આયુ સ્થિતિ કરતા જેટલી વધુ હતી તેટલી ખેરવી નાખી. બીજ ક્ષણે ત્રીજા શુકલ ધ્યાન વડે યોગની સૂક્ષ્મ ક્રિયાઓને પણ અભાવ કરીને અયોગી થયા ને તત્કાળ ચોથા શુકલ ધ્યાન વડે સર્વકર્મનો સર્વથા ક્ષય કરીને સ્વાસ્થ્ય અર્થાત સ્વરૂપમાં અવસ્થિત રૂપ સિદ્ધપદને પામ્યા. હે વિમલ દેવ, આપના વિમલ ચૈતન્ય ભાવો અતિન્દ્રિય છે. તેને ઓળખીને આપની ઉપાસના સમ્યક દ્રષ્ટિ જીવો જ કરી શકે છે. ઇન્દ્રિયમાં લુબ્ધ જીવો અતિન્દ્રિય જ્ઞાનમય એવા આપને ક્યાંથી ઓળખી શકે. આ પ્રમાણે દેવ દેવેન્દ્રોએ તેમજ રાજા મહારાજોએ સિદ્ધ પ્રભુના ગુણોની સ્તુતિ કરીને મોક્ષ કલ્યાણકનો ઉત્સવ કર્યો ને સમ્યક શિખરને સિદ્ધભૂમિ સમજીને ભક્તિપૂર્વક વંદના કરી. વિમલનાથ જિન રાજ કા કૂટ સુવીર હે જે મન વચતન કર પૂજહુ શિખર સમે દયજે. આજે અસંખ્ય વર્ષો બાદ પણ આપની તે નિર્વાણ ભૂમિ પર જઈને અમારા જેવા સાધક જીવો સિદ્ધ પદનું સ્મરણ અને ભાવના કરે છે. હે વિમલ દેવ, વિતરાગતાથી શોભતું આપનું વિમલ જીવન એમ બતાવે છે કે જેમ પાપ કશાય વડે મલિન થયેલો જીવ સંસારમાં ભમે છે તેમ પુણ્ય રાગ વડે મલિન થયેલો જીવ પણ સંસારમાં ભમે છે. માટે પાપ કે પુણ્ય બંને વિકલ્પોથી રહિત આત્મગુણોને એવા વિશુદ્ધ બનાવવા જોઈએ કે જેથી ઉપયોગ શુદ્ધ થઈને સિદ્ધ પદને પામે. આપે બતાવેલા જિન માર્ગનો આ જ સિદ્ધાંત છે કે રે શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું જ્ઞાન દર્શન શુદ્ધને છે શુદ્ધને નિર્વાણ શુદ્ધ જ સિદ્ધ પ્રણમુ તેહને. જમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને તેવી રીતે શુભ કે અશુભ કૃતકર્મ બાંધે જીવને. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે એ જીન તણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે. શુદ્ધ ઉપયોગી જીવ તે જ શ્રમણ છે તે જ મોક્ષ અને મોક્ષનો માર્ગ છે એમ બતાવનારા હે વિમલ જીન, અમે પણ અમારા જ્ઞાનને વિમલ કરીને આપના જ વિમલ માર્ગે આવી રહ્યા છીએ. ચાર આરાધના જેના પગ છે ને શુદ્ધ ઉપયોગ જેની સુંઢ છે એવા વિમલ ગજરાજ રૂપી શ્રેષ્ઠ વાહન પર આરૂઢ થઈને જેઓ મોક્ષપુરીમાં પહોંચ્યા એવા ભગવાન વિમલ વાહનનું પવિત્ર પુરાણ અહીં પૂરું થયું.